તારીખ 17/6/1993 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 112 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 60
અધિકાર 112 નંબરનો કળશ છે. આ અધિકારનો આ છેલ્લો અંતિમ કળશ છે. સામાન્ય જન સમાજમાં શુભ અને અશુભના ધાર્મિક દ્રષ્ટિબિંદુથી લેખા જોખા કરવામાં આવે છે. અશુભ કેટલું થાય છે, શુભ કેટલું થાય છે. પારમાર્થિક માર્ગમાં અથવા તત્વ દ્રષ્ટિએ મિથ્યાત્વ અને અજ્ઞાન એ મુખ્યપણે જીવના અહિતકારક વિરાધક પરિણામ છે અને આરાધક ભાવ અથવા આત્માના હિતકારક જે પરિણામ છે એ બંનેની જે જાત જુદી જુદી છે એને અનુલક્ષીને જે કાંઈ પ્રતિપાદન કરવામાં આવે છે એ પ્રકારે કરવામાં આવે છે. આમ લૌકિક સ્તર ધર્મનો અને અલૌકિક સ્તર ધર્મનો એ બે સ્તર થોડું જુદું જુદું છે. એમાં પણ સમયસાર તો એકદમ તાત્વિક દ્રષ્ટિનો ગ્રંથ છે, એટલે આ પુણ્ય પાપ અધિકારમાં પુણ્ય અને પાપની જાતિની અપેક્ષા લઈને બંનેને એક સ્થાન માં ગણ્યા છે. આચાર્ય મહારાજે બંનેને એક સ્થાન માં ગણ્યા છે અને એ રીતે આ પ્રતિપાદન આ અધિકારમાં ચાલ્યું આવે છે. એ દ્રષ્ટિકોણ આપણે સમજીને આ કળશ સમજીએ તો આપણને સમાધાન રહે, નહીતર સમાધાન ન રહે. કેમ કે પાપ અને પુણ્ય વચ્ચેનો ભેદ સામાન્ય માણસ સમજી શકે અને મોટા માણસો ન સમજી શકે, ધર્માત્માઓ ન સમજી શકે, ધર્માચાર્યો ન સમજી શકે, એવું તો કાંઈ બને નહીં. જ્યારે સામાન્ય માણસની બુદ્ધિ એ તફાવત સમજી શકે છે તો તત્વદ્રષ્ટિવાન જીવો તો વિશેષપણે સમજી શકે. છતાં પણ જ્યારે એ બંનેને એક કક્ષામાં મૂકીને કંઈક કહેવા માગે છે ત્યારે એ જે કંઈ કહેવા માગે છે એ કોઈ વિશિષ્ટ વાત કહેવા માગે છે ધર્મના પ્રકરણમાં, એમ સમજવા યોગ્ય છે. નહીતર થોડી મુશ્કેલી પડે એવું છે કે પુણ્યને પાપને એક કક્ષામાં કેમ મુકાય. તો અહીંયા એનું એક સબળ કોઈ કારણ અથવા સબળ કોઈ આ વિષયને પ્રતિપાદન કરવામાં મુદ્દો લીધો હોય તો એ લીધો છે કે મોક્ષ માર્ગની અંદર જીવને મુક્ત કરવાનું પ્રયોજન છે. મોક્ષ માર્ગની અંદર જીવ મોક્ષ કેમ પામે એ મુખ્ય હેતુ છે અને આ બંને પ્રકારના પરિણામ બંધના હેતુભૂત છે. એટલે બંધ અને મોક્ષ એ બે જ ખાતા રાખ્યા, બંધ અને મોક્ષના બે ખાતા જોઈને કયા પરિણામ મોક્ષના ખાતે ચડાવવા અને કયા પરિણામ બંધના ખાતે ચડાવવા એ રીતે ખતવણી કરવી. આ એક આચાર્ય મહારાજની મુખ્ય વાત જો કોઈ અધિકારમાં હોય તો આ અપેક્ષાથી ચાલી છે. આ તો છેલ્લો અંતિમ કળશ છે અધિકારનો. ભેદોન્માદમ ભ્રમરસ ભરાત નાટયિત પીત મોહમ મૂલોન્મૂલમ સકલમપિ તત કર્મકૃત્વા બલેન હેલોન્મીલત પરમકલયા સાર્ધમ્મા રદ્ધ કેલી જ્ઞાન જ્યોતિ ખલતિ તમઃ ખ ખંડાન્વય સહિત અર્થ છે. લખન એટલે એક એક શબ્દને જુદો પાડીને અર્થ કરે છે. કે જ્ઞાન જ્યોતિ ભરેણ પ્રોજદ્રુંભે, જ્ઞાન જ્યોતિ એટલે જ્ઞાન શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ પોતાના સંપૂર્ણ સામર્થ્ય વડે પ્રગટ થયો. શું કે છે, સમ્યક જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાન જ્યોતિ એટલે સમ્યક જ્ઞાનનો પ્રકાશ, શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરતો એવો જે જ્ઞાન પ્રકાશ, શુદ્ધ સ્વરૂપને અનુભવતો એવો જે જ્ઞાનનો પ્રકાશ, પોતાની સંપૂર્ણ શક્તિ વડે સંપૂર્ણ સામર્થ્ય વડે પ્રગટ થયો તે કેવો છે? કે સહજ રૂપથી પ્રગટ થતા નિરંતરપણે અતિન્દ્રિય સુખ પ્રવાહની સાથે પ્રાપ્ત કર્યું છે પરિણામ જેણે એવું છે. કે એ જ્ઞાનની સાથે અતિન્દ્રિય સુખનો પ્રવાહ સાથે સાથે પ્રગટ થાય છે. જ્યારે શુદ્ધ જ્ઞાન આત્મજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે અતિન્દ્રિય સુખ જેને આત્માનું સુખ કહીએ એવું સુખ પ્રગટ થાય છે. લોકમાં જે સુખ છે તે ઇન્દ્રિય જનિત સુખ હોવાથી એ સુખને અહીંયા સુખ કહેતા નથી, અહીંયા કોઈ બીજા જ લોકોત્તર સુખની વાત છે. તો કહે છે કે જ્ઞાન એકલું નથી પ્રગટ થતું, આવું જે શુદ્ધ સ્વરૂપનું પ્રકાશમાન એવું જે જ્ઞાન છે તે અતિન્દ્રિય સુખના પ્રવાહની સાથે, અતિન્દ્રિય સુખના પરિણમન સાથે પ્રગટ થાય છે. એમ કહીને પ્રયોજન અહીંયા સિદ્ધ થાય છે એમ કહેવું છે. કેમ કે સર્વ જીવોને સુખનું પ્રયોજન છે, નિરાકુલતાનું પ્રયોજન છે. તો કે અહીંયા એકલા જ્ઞાનની વાતો નથી, જ્ઞાનની સાથે સાથે સુખ પ્રગટ થાય છે એ વાત પણ સમજવાની છે. સંપૂર્ણ સામર્થ્ય એટલે ભરેણ શબ્દનો અર્થ એમણે કર્યો છે. શું? જ્ઞાન જ્યોતિ ભરેણ, જ્ઞાન જ્યોતિ પૂરી શક્તિથી પ્રગટ થઈ છે એમ કહે છે. પછી જે અવસ્થામાં જે જેટલી શક્તિ હોય એટલી પૂરી શક્તિ. આમ તો શક્તિ શબ્દે પુરુષાર્થ લેવો છે અને સાધક દશા શરૂ થાય છે અને સાધક દશાનો વિકાસ થાય છે એ બંનેમાં જે તે અવસ્થામાં પૂરી શક્તિથી સાધક કામ કરે છે. મિથ્યાત્વ દશા અને અજ્ઞાન દશાનો પરિહાર કરીને જ્ઞાન દશામાં મોક્ષ માર્ગમાં કોઈ પ્રવેશ કરે ત્યારે એ વખતે એની જેટલી શક્તિ હોય એટલી શક્તિથી કામ કરે છે ત્યારે એ પ્રગટ થાય છે. જેટલો પુરુષાર્થનો ઉગાડ ક્ષેપક્ષમ વિરિગુણ મોક્ષોપક્ષમ પૂરી શક્તિ, ઓલું પૂર્ણ પૂર્ણ પરિણામ નથી લેવું અહીંયા. અંતિમ મંગળ છે આ, આખો જે અધિકાર પૂરો થાય એના અંતિમ મંગળ રૂપે જ્ઞાનની સ્તુતિ કરે છે, સાધક દશાની પ્રશંસા કરે છે અને એની સાથે સુખ પણ પ્રગટ થયું છે. એકલું જ્ઞાન નથી પ્રગટ થયું પણ સુખ પણ પ્રગટ થયું છે એમ કહેવું છે. નહીતર સુખ વિનાના જ્ઞાનને એકલા જ્ઞાનને શું કરવું છે? જો જ્ઞાનની સાથે આત્માને સુખ ન હોય તો એ જ્ઞાન કામનું શું? કેમ કે પ્રાણી માત્રને જોઈએ છે સુખ, જ્ઞાન હો વા ન હો ચાલશે. જ્ઞાનનો અસદભાવ હો કે સદભાવ હો એથી બહુ મતલબ નથી, ઓછું જાણે વધારે જાણે એથી મતલબ નથી. સુખ હોવું જોઈએ, સુખની જરૂરત છે સૌને, દુઃખ કોઈને જોઈતું નથી. વળી કેવો છે? કેવો છે કે જ્ઞાન પ્રકાશ કેવો છે? શું કે દૂર કર્યો છે મિથ્યાત્મ અંધકાર જેને. અહીંયા મિથ્યાત્મનો નાશ થઈને પ્રગટ થયેલા જ્ઞાનની વાત લેવી છે? કેવળ જ્ઞાન પ્રગટ થયું એ વાત નથી લેવી. શું? કવલિત તમઃ, તમ એટલે અંધકાર. કયો અંધકાર? કે મિથ્યાત્વ રૂપ અંધકાર. એ જેને નાશ કર્યો છે, દૂર કર્યો છે, એવો એ જ્ઞાનનો પ્રકાશ છે. આવો કઈ રીતે થયો, આવો એ જ્ઞાનનો પ્રકાશ કઈ રીતે થયો તે કહે છે કે તત્કર્મ સકલમપિ બલેન મૂલન મૂલમ કૃતવા. તરીત એટલે કહી છે, એટલે આખા અધિકારમાં જે વાત કરી છે તે અનુસાર અનેક પ્રકારની ભાવરૂપ તથા દ્રવ્યરૂપ ક્રિયા. કર્મનો અર્થ શું કર્યો? ભાવરૂપ કર્મ, ભાવ કર્મ લ્યો કે બારમાં એને ભાવ કર્મને અનુસરીને મન 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 વચન કાયાના જે પરિણામ એને અહીંયા ક્રિયા કહે છે, દ્રવ ક્રિયા કહે છે. ભાવ થયો તે ભાવ ક્રિયા, અને ભાવ અનુસાર મન વચન કાયાના પૂતગળો પરિણામ તે દ્રવ ક્રિયા. એ દ્રવ ક્રિયા લેવી, ભાવરૂપ ક્રિયા અથવા દ્રવરૂપ ક્રિયા. સકલમપી એટલે પાપરૂપ અને પુણ્યરૂપ બંને. સકલમાં એટલા પાપરૂપ નહીં પણ પાપરૂપ અને પુણ્યરૂપ બંને. તેને બળજોરીથી ઉખેડી નાખીને જ્યારે સંવેજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થયો એને શું કર્યું કે બંનેને મૂળથી ઉખેડી. શું? બંનેને મૂળથી ઉખેડી. અહીંયા તર્ક થાય એવું છે કે સંવેજ્ઞાન પ્રગટ થયું ત્યારે પુણ્ય પાપ કઈ મૂળથી બંધ થઈ જતા નથી, એ તો મોક્ષ થાય ત્યારે બંધ થાય. શ્રાવક શ્રાવક અવસ્થામાં પણ પુણ્ય પાપ બંને છે, અલબત્ત પાપ ઓછું છે પુણ્ય વધારે છે. અને સાધુ અવસ્થામાં પાપ નથી પણ પુણ્ય તો છે જ, હિંસાથી માવ્રત પાડે છે એમાં પુણ્ય તો છે જ. તો પછી અહીંયા તો મિથ્યા તો અંધકાર મીટો ને બે ને મૂળથી ઉખેડી નાખે એવું કેમ કે છે? શું મૂળ શબ્દ એવી રીતે પડ્યો છે કે મૂળન મૂલમ, શું શબ્દ માનો પડ્યો છે? મૂળથી ઉન્મૂલ કરી નાખ્યું એનો અર્થ કરે છે. શું? અને બલેન એટલે જોરથી. હું પુણ્ય પાપની બધી સમસ્ત ક્રિયા એટલે જેટલી ક્રિયા છે તે બધી મોક્ષ માર્ગ નથી એમ જાણી સમસ્ત ક્રિયામાં મમત્વનો ત્યાગ કર્યો છે, એ મૂળથી કર્યો છે એમ કે છે. શું સ્પષ્ટીકરણ છે? કે ક્રિયા મને ભાવ નથી મીટ્યા પણ એનું મમત્વ મૂળથી છૂટી ગયું છે. આ પુણ્ય ભાવ મેં કર્યો તે સારો કર્યો એ સમ્યક જ્ઞાનીને હોતો નથી, મિથ્યા જ્ઞાનીને હોય છે. અમુક પ્રકારનો પુણ્ય ભાવ સારો, પુણ્યાનું બંધી પુણ્ય છે માટે સારું, એ સમ્યક તો દશામાં નથી. કેમ કે મૂળથી એને એ અભિપ્રાય એનું મમત્વ છોડી દીધું છે, એનું એને મમત્વ નથી. આ ભાવ મારો એ જે વિભાવમાં પુણ્યના વિભાવમાં પોતાના અસ્તિત્વનો અનુભવ કરતો હતો એવો જે મિથ્યા દ્રષ્ટિજીવ, એ સમ્યક્ત અવસ્થામાં પુણ્ય પાપના પરિણામમાં પોતાના અસ્તિત્વનો અનુભવ નથી કરતો એટલે એને મમત્વ છૂટી ગયું એમ કે છે. એને એનું મમત્વ નથી એટલે એનો આગળ જઈને અભાવ થશે. ક્રમશઃ તે ઘટતા 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 સર્વથા ક્ષય પામશે એટલે એને ક્ષીણ કરતા જશે. ભાવ કર્મને એ સાધક છે એ ક્ષીણ કરતા કરતા સાધુ પણ પંચમહાવ્રતના પરિણામથી મુક્ત થઈને એવી અવસ્થાને પામે છે કે જ્યાં પછી પંચમહાવ્રતના પરિણામ ઉત્પન્ન થતા નથી એવી અવસ્થાને પામે છે. એને એને જ મોક્ષ અવસ્થા કહેવામાં આવે છે. સરસ અર્થ કર્યો છે પંડિતજીએ. રાજમિલજી પંડિત એ આખી ટીકા એકદમ અધ્યાત્મ પ્રધાન કરેલી ટીકા છે. જે પંચાધ્યાયી નામનો ગ્રંથ છે એના માટે એમનું અનુમાન કરવામાં આવે છે. એમને જ રચ્યો છે કે નહીં કોઈ પૂરી ખાતરીથી કહી શકાય એવું નથી, ઇતિહાસ મળતો નથી એટલે. પણ એ મહાન ગ્રંથની રચના કઈ કદાચ રાજમલજીએ કરી હશે એવું લોકો અનુમાન કરે છે. એટલે ટીકાકાર જે પંડિતજી છે એ જ્ઞાની છે, અને જેમનો અધ્યાત્મનો દ્રષ્ટિકોણ બહુ જોરદાર પાવરફુલ છે, અધ્યાત્મની પરિણતિ પણ જેની ઘણી બળવાન છે, એ પોતાના ભાવોની અભિવ્યક્તિ આવા ગ્રંથની ટીકા કરતી વખતે કરે છે. શું પુણ્ય પાપના ભાવ આત્મા કરે છે? એક ન્યાયે એક ન્યાય આત્મા કરે છે એમ જ્ઞાની પણ જાણે છે, પણ એનો નિષેધ કરવાની ઉત્કૃષ્ટ પદ્ધતિથી, એનો નાશ કરવાની ઉત્કૃષ્ટ પદ્ધતિથી એના ઉપરનું સ્વામિત્વ છોડવા એ તૈયાર થઈ ગયા છે. જેમ કે એક દ્રષ્ટાંત આપીએ લૌકિકમાં, કે કોઈ ખાનદાન કુટુંબની અંદર કોઈ એક છોકરો એવો પાકે કે જે અકાર્યને કરે, ત્યારે એના વડીલો એને એમ કહે કે તું અમારો દીકરો નહીં. શું કહે એને? આ ઘરમાંથી તું ચાલ્યો જા, અમારો ને તારો સંબંધ અમે પૂરો કરીએ છીએ, તું અમારો દીકરો જ નહીં. પણ ક્યારે કહ્યું? કે એનો દીકરો હતો ત્યારે કહ્યું. પાડોશીના છોકરાને, ગામના છોકરાને કોઈ કે એમ કે તું અમારો દીકરો નહીં, એમ કહેવાની જરૂર પડે ખરી કે નહીં? તો જે એનો છે એને ના પાડે છે, અને એ એને શિક્ષા કરવાની અથવા એનો દોષ મટાડવાની ઉત્કૃષ્ટ પદ્ધતિ છે. દોષને પ્રમાણિકપણે સ્વીકારવા, પુણ્યપાપના દોષને, એ પણ દોષનો અભાવ કરવાના હેતુથી એનો સ્વીકાર છે, એમાં મમત્વ રાખવાના હેતુથી એનો સ્વીકાર નથી. અને એ દોષ આત્માના નથી એમ કહેવું છે, ત્યારે શુદ્ધ આત્માની જાતને પકડીને એ વાત કરવી છે કે આત્મા જે વિતરાગ સ્વરૂપી, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપી એની જાતિ છે, ખાનદાની છે, અને આ શું હંદર પુણપાપના પરિણામ કરે છે સંસારમાં? આ એના નહીં, આ મારા, મારી ચીજ નહીં એમ કરીને એને કાઢે છે કે આ મારી ચીજ નહીં. અને એમાં એના ઉપરનું મમત્વ અવશ્ય, જેમ દીકરાને હાકી કાઢતા દીકરાનું મમત્વ છોડે છે એના મા બાપ, કે આ છોકરાનું જે થવું હોય તે થાવ, આપણે એને કાંઈ મમતા નથી રાખવી, પણ એને ઘરમાંથી કાઢી મૂકો, આખું કુટુંબનું નામ નામ બોલે છે. આમ એવી રીતે જ્ઞાની પણ સમજે છે કે પુણ્ય પાપના પરિણામ એક અપેક્ષાએ મારા પર્યાય અંશમાં થાય છે. પર્યાય અંશ એટલા માટે લીધો કે બીજા અંશમાં વિતરાગતા અને શુદ્ધતા પણ પ્રગટી છે એ જ પર્યાયમાં, અને એનો જોરથી નિષેધ કરવા માટે એનું મમત્વ છોડે છે. અને એક અધ્યાત્મની સૂક્ષ્મ વાત તો એ છે કે જ્ઞાનીને સર્વ પ્રકારના પુણ્ય અને પાપના વિભાવ પરિણામથી ભિન્નત્વ વર્તે છે. કૃપાળુદેવના પત્રોમાં એ વાત બહુ સરસ આવી છે, આપણે ધન્ય અવતારમાં એનું સ્પષ્ટીકરણ કર્યું છે કે ચિત્ત અત્યારે આમ વર્તે છે. શું લખે છે? ચિત્ત અત્યારે આમ વર્તે છે. શું એને ઉદય કેમ કે છે? એને ઉદય કહેવાનો અધિકાર શું કરવા આવ્યો? કે એ પરિણામ ઉપર એમનો મોહ નથી, જે ઉદય ભાવ છે એના ઉપર એમનો મોહ નથી. એટલે ક્યારેક ચિત્ત એવું એવી રીતે વર્તે છે સહજપણે, આત્મા એમાં વર્તતો નથી. શું કે છે સાથે સાથે? ત્યારે આત્મા વર્તતો નથી તો પછી એ પરિણામ આત્માના નહોતા એમ કોઈ પ્રશ્ન કરે? ભાઈ, આત્મ ભાવે નહોતા, આત્માના હોવા છતાં આત્મ ભાવે નહોતા એ પરિણામ. આત્મભાવે પરિણામ થવા અને આત્મભાવ વિહીન પરિણામ થવા એમાં બહુ મોટું અંતર છે, અને એ અંતર ત્યાં પ્રદર્શિત થાય છે. શું? એટલે જ્ઞાની ભિન્ન પરિણમે છે, વિભાવ અંશથી ભિન્ન પરિણમે છે. એનું કારણ શું છે? કે પોતાનું અસ્તિત્વ સ્વભાવમાં અનુભવ કરે છે અને અહીંયા એની સમાપ્તિ થાય છે પોતાના અસ્તિત્વની. અસ્તિત્વના અનુભવની સમાપ્ત ક્યાં કરે છે? કે પોતાના સ્વભાવમાં. તો કે આ વિભાવ અંશ રહ્યો એનું શું? તો કે એ રહ્યો તો ભલે રહ્યો, પણ એમાં હવે મારું અસ્તિત્વ મને અનુભવાતું નથી, પોતાપણે એમનો હું અનુભવ કરતો નથી. જાણું છું કે આત્માના એક પર્યાય અંશમાં એ વર્તે છે, પણ પોતાપણે નહીં. એ જે પારકાપણો ઉત્પન્ન થાય છે, ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા આ વિષયમાં. આપણે ત્યાં ઘરમાં દરેકને ત્યાં દીકરી મોટી થાય છે, પછી જ્યારે એનું સગપણ કરવામાં આવે છે ત્યારે એ જેવું સગપણની વિધિ પૂરી થઈ ત્યારથી એને એના બાપનું ઘર, પિતાશ્રીનું ઘર પોતાનું નથી લાગતું. જો હજી શાસ્ત્ર ગઈ નથી, હજી એને પરણાવી નથી, શાસ્ત્ર ગઈ નથી, પણ આ મારું ઘર ને ઓલું મારું ઘર એનું મમત્વ ત્યાં થાય છે, અહીંથી એનું મમત્વ છૂટે છે. અહીંથી લઈ જવું શું છે એને, અહીંથી મારે લેવાનું છે ને ત્યાં લઈ જવાનું છે. દ્રષ્ટિકોણ આખો શું બદલાય છે કે અહીંથી મારે લેવાનું છે અને ત્યાં લઈ જવાનું છે, મારું ઘર એ છે. હવે પિતાશ્રીનું ઘર જ્યાં જન્મ પૂર્ણ પામ્યો, જ્યાં ઉછેર થયો, પણ સાયકોલોજી કેવી બદલાય છે. ખરેખર તો સાયકોલોજી બદલાય છે એમ કહેવું એ અધૂરી વાત છે, પરિણમન એનું બદલાય છે. અને એ પરિણમનનો દ્રષ્ટાંત ગુરુદેવ આપતા હતા, અનુભવની સામે અનુભવનો દ્રષ્ટાંત આપે ને, એટલા માટે એમ અહીંયા જે પૂજા ભક્તિ મોક્ષની ભૂમિકામાં જીવ કરતો હતો એ જ પૂજા ભક્તિ જ્ઞાન દશામાં કરે છે શ્રાવક. માણસ તેનો તે છે, શ્રાવકનો શ્રાવક જ કહેવાય છે. એક વખતે અજ્ઞાન દશામાં છે, બીજી વખતે જ્ઞાન દશામાં છે. એની બાહ્ય ક્રિયા અને બાહ્ય પરિણામો લગભગ સરખા દેખાય છે, મોટો તફાવત નથી દેખાતો. એનું અંતરંગ તપાસવામાં આવે બહુ મોટો ફેર છે. આ પરિણામ મારા નહીં પારકા તે પારકા ને મારા નહીં તે નહીં. એનું ફળ પણ વાંછનીય નથી, એને એ પુણ્યનું ફળ જ્ઞાનીને વાંછનીય નથી, એને ઈચ્છતા નથી. એ પરિસ્થિતિ છે એને, એના ફળને નથી ઈચ્છતા. એનો સીધો અર્થ એ થાય છે કે એ ફળના કારણરૂપ પરિણામને પણ એ નથી ઈચ્છતા, કારણ કે બંધન છે, એક ભાવ બંધન છે, અને ભાવ બંધન માં દ્રવ્ય બંધન અનિવાર્ય છે. એનું એક સારું દ્રષ્ટાંત એ પણ આપ્યું છે કે કોઈ માણસને એમ કહે કે ભાઈ તમને સોનાની બેડી પહેરાવશો, બેડી તો મોટા માણસ છો એટલે લોઢાની બેડી નહીં પહેરાવીએ, પણ તમને હાથે બાંધીને લઈ જવાના છે માટે સોનાની બેડી લાવ્યા છે તમારા માટે, કેટલું સારું લાગે એને. ભાઈ મને તમે બેડી પહેરાવો એ જ મારા માટે કલંક છે. સોનાની બેડી હોય કે લોઢાની બેડી હોય, બંધનની દ્રષ્ટિએ તો બે સરખા છે. બંધનની દ્રષ્ટિએ શું તફાવત છે એમ અહીંયા બંધનના દ્રષ્ટિકોણથી આચાર્ય મહારાજનું પ્રતિપાદન અથવા ઉદ્દેશ છે કે ભાઈ તું પુણ્યમાં મોહ પામીશ ને, અને અત્યાર સુધી તારી ભૂલ આ જગ્યાએ થઈ છે. પાપમાં તો સ્થૂળ બુદ્ધિવાળા પણ ભૂલ નથી કરતા, પણ કંઈક થોડા સમજદાર માણસો હોય છે એ પુણ્યમાં ભૂલ કરે છે, એવી ભૂલ ન થાય એના માટે આ અધિકાર કુંદકુંદ આચાર્ય મહારાજે એના મહિસારમાં નિરૂપણ કરેલો છે. આખરમાં તો એના ઉપરનું મમત્વ નથી, નહીતર તો શું કરે છે કે જે જીવ પાપના પરિણામને યથાર્થ પ્રકારે નથી નિષેધતો એને અનુમોદે છે. મેં કર્યું તે બરાબર કર્યું છે, આટલું પાપ કર્યા વિના ચાલે નહીં સંસારમાં. સંસારમાં જીવવું હોય તો આટલું પાપ તો કરવું જ પડે. જાણે અજાણે જે પુણ્ય કરવાનો અભિપ્રાય છે એમાં પાપનો અભિપ્રાય નિહિત છે, છુપાયેલો પડ્યો છે. કેમ કે પુણ્ય પૂરું નથી કોઈને, પુણ્યનું ફળ પણ કોઈને પૂરું નથી અને પુણ્યનું પરિણામ પણ કોઈને પૂરું ન હોય. એનો અર્થ કે બાકીનો ભાગ છે એ શું છે, પાપનું છે એમ છે. એટલે પુણ્યનું કર્તૃત્વ આવે એને પાપનું કર્તૃત્વનો અભિપ્રાય આવ્યા વિના રહે નહીં. પણ એ વિષય એટલો સૂક્ષ્મ પડે છે કે લોકોને જે ઉપર ઉપરથી નથી સમજાય એવું. શું જ્યાં અભિપ્રાયનો સવાલ છે અને જ્યાં કર્તૃત્વનો સવાલ છે ત્યાં એ બંનેને કરવાનો અભિપ્રાય છોડાયો છે અને તે યોગ્ય જ છે. નહીંતર એકના કરવામાં બીજાનું કરવાનું આવ્યા વિના રહે જ નહીં એ પરિસ્થિતિ ઊભી થાય. હજી તો પુણ્ય પાપને ની ભેદરેખા મોટી મોટી લોકોને સમજાય છે, સૂક્ષ્મ ભેદરેખા તો સમજાતી નથી. અત્યારે એક એવો મત પ્રવર્તે છે કે જો બિલાડીએ ઉંદરને પકડી હોય ને, ઉંદરને પકડ્યો હોય તો તમે એને છોડાવો તો પાપ લાગે. તો એક મત એમ કે છે કે નહીં છોડાવો તો પુણ્ય લાગે. પણ અપેક્ષાનો અર્થ એવો તો ન હોય શકે કે કોઈ વાતનો નિર્ણય જ ન થાય. કોઈ અપેક્ષાઓનો એવો અર્થ આપણે ખેંચી જઈએ કે એનો કોઈ ડિસિશન, ફાઇનલ ડિસિશન કાંઈ હોય જ નહીં. એનું નામ સ્યાદવાદ અને એનું નામ અપેક્ષાવાદ, એવું તો કાંઈ હોઈ શકે નહીં. બરાબર છે, બરાબર છે. હવે આપણે આ દ્રષ્ટાંતને વિચારીએ કે બિલાડીએ ઉંદરને પકડ્યો છે, હવે એને છોડાવતા પાપ લાગે એમ તમે કહો તો તમારી અપેક્ષા અવશ્ય સમજી શકાય છે કે બિલાડી ભૂખી છે અને એનો ખોરાક તમે એને લૂંટી એની પાસેથી પડાવી લ્યો છો, માટે એવું ન કરવું જોઈએ, પાપનું કાર્ય છે. ત્યારે પુણ્ય કરવાવાળો એમ કહે છે કે ઉંદરનો તો જાન જાય છે, એના જીવનો સવાલ છે, મરણ થાય છે, પ્રાણઘાત થાય છે, માટે એને બચાવવો જોઈએ. આને ભૂખનું દુઃખ ગમે તે થાય, ભૂખી ભૂખીથી ભલે દુઃખી થતી, પણ આનો તો પ્રાણ બચાવવો જોઈએ. તો બે સાચા છે એમ લેવું, અને બે સાચા લ્યો તો કર્તવ્ય શું રહ્યું? સ્યાદ વાત તો પ્રયોજનભૂત કર્તવ્યને ઉપસાવે છે. સ્યાદવાદની શૈલી શું કરે છે કે જે પ્રયોજન છે એને બંને બાયોપેક્ષાથી દ્રઢ કરે છે. જેમ કે આમાં લઈએ આપણે કે દોષનો સ્વીકાર કરવો ને દોષનો અસ્વીકાર કરવો, એમાં પ્રયોજન એક જ છે. શું? કે દોષનો ક્ષય કરવો, ક્યાંય દોષને પોષણ કરવાની વાત નથી. જ્યાં સ્વીકાર કરે છે ત્યાં દોષને પોષણ નથી કરવો, જ્યાં દોષનો નિષેધ ધક્કો મારે છે કે દોષ મારા નહીં, ત્યાં પણ દોષનું પોષણ નથી કરવાનું. બંને જગ્યાએ પ્રયોજન એક જ ઊભું થાય છે, માટે એને સ્યાદવાદ કહી શકાય. ભલે વચન વિરોધ છે તો પણ પ્રયોજનમાં અવિરોધ છે. પણ અહીંયા શું કરો તમે, કાં તો તમારે ઉંદરને છોડાવો રહ્યો અને કાં તો તમારે ઉંદરને ન છોડાવો રહ્યો, બેમાંથી એક વાત તો તમારે કરવી જ પડશે. આમાં એમાં અપેક્ષા શું કામ લાગશે? તમારે એક જ મુદ્દા ઉપર ન્યાય તોડવાનો છે. પર્ટિક્યુલર પોઈન્ટ ને છોડીને તમારે વિષયાંતરમાં નથી જવાનું. આ એક મર્યાદા છે આ મુદ્દાની, કે બિલાડીના મોઢામાંથી ઉંદરને છોડાવો તે ઈષ્ટ છે કે નહીં છોડાવો તે ઈષ્ટ છે, બેમાં ભલું શું છે, આટલો જ ન્યાય તમારે તોડવાનો છે. અને એ વાત તો તમારે ન્યાયના કાંટા ઉપર લઈ જવી જ પડશે. તો હંમેશા દુનિયાની અંદર જ્યારે બંને વાતની અંદર તમને કાંઈ ને કાંઈ ક્ષતિ દેખાતી હોય કે ભાઈ બિલાડીના મોઢામાંથી ઉંદરને મુકતા પણ કાંઈ ક્ષતિ ઊભી થાય છે, બિલાડીને દુઃખ પહોંચે છે, અને ઉંદરને નહીં છોડાવતા પણ ઉંદરનો જાન જાય છે, ઉંદરને અહીંથી વધારે દુઃખ થાય છે, આનું જાન જતો નથી, તો દુનિયામાં પણ લેસર ઇવિલને સ્વીકારવામાં આવ્યું છે, ઓછું શું છે, ઓછું ખોટું શું છે, ચાલો બે ખોટું છે. એકને ન્યાયની દ્રષ્ટિએ તો વિચારવું જ પડશે, અને બે માંથી એક તમારે સ્વીકારવું જ રહ્યું. એક દવા ખાતા બીજો રોગ પણ થાય છે ને એક રોગ મટે પણ છે. જે રોગ મટાડતા ભયંકર રોગ થતો હોય તે દવા ન ખાવી જોઈએ, અને આ રોગ મોટો ભયંકર રોગ મટતા થોડો નાનો રોગ થતો હોય તે દવા ખાવી જોઈએ. બીજો રસ્તો નથી, ખાવી જ પડે, બીજો રસ્તો નથી. 105 ડિગ્રીએ તાવ પહોંચ્યો હોય તો એવું ઇન્જેક્શન લેવું પડે કે એક વખત તો 101 ડિગ્રી આવી જાય, પછી એની સાઈડ ઇફેક્ટ ગમે આવે તો એનું જોયું જશે, એનું ફરીને બીજી દવા કરી લેશું. પણ અત્યારે નહીતર 105 ઉપર 6 ને 7 ગયો એટલે વાત પૂરી થઈ ગઈ, દવા કરવાનો સવાલ ઉભો નહીં થાય પછી. તો એ રીતે જેમ એનો વિવેક કરવામાં આવે છે, કોઈ પણ કાર્યનો વિવેક કરવામાં આવે છે, આનો પણ એક વિવેક કરવામાં આવ્યો છે. એ વ્યવહારિક વિવેક છે. અહીંયા થોડોક પારમાર્થિક વિવેકનો પ્રકરણ ચાલે છે. અહીંયા જે પ્રકરણ ચાલે છે એ પારમાર્થિક વિવેકનું પ્રકરણ ચાલે છે. તો પારમાર્થિક રીતે એ વાત એ છે કે જેટલી ક્રિયા છે તે બધી મોક્ષ માર્ગ નથી, પણ એ બધી શુભાશુભની ક્રિયા બંધ માર્ગ છે એમ. મોક્ષ માર્ગ નથી એટલે બંધ માર્ગ છે એમ જાણીને સમસ્ત ક્રિયામાં મમત્વનો ત્યાગ કરવો. પહેલો ક્રિયાનો ત્યાગ નહીં થાય, પહેલા ભાવનો ત્યાગ નહીં થાય, પહેલા મમત્વનો ત્યાગ થશે. રાગ પહેલા ન મટે, રાગનો રાગ પહેલા મટે. રાગ એકલો નથી સંસારી જીવને, રાગનો પણ એને રાગ છે. એ કારણ છે, કારણ પહેલા મટાડો પછી કાર્ય આપોઆપ મટશે. પણ કારણ હાજુ રાખો અને કાર્ય મટાડવા જાવ તો મટે નહીં કોઈ દિવસ, અને એ પદ્ધતિ બરાબર નથી મટાડવાની. એમ જાણી સમસ્ત ક્રિયામાં મમત્વનો ત્યાગ કરીને બધા જ ભાવોમાં મમત્વનો ત્યાગ કરવો. એમાં એક બીજો ફાયદો છે, કોઈ એમ કે અમે પુણ્ય કરીએ એમાં ખોટું શું એ બતાવી દો. બહુ સીધો સવાલ કે અમે કોઈ ભૂખ્યાને ખવડાવી દીધો, કોઈનો જીવ જતો તને બચાવી લીધો, કતલખાને લઈ જતા હતા એને છોડાવી દીધો, શું કે કોઈ શુભ ક્રિયાની અંદર અમે આનું દાન આપી દીધું. અનેક પ્રકારના શુભ ભાવ છે, એમાં ખોટું અમે શું કર્યું કયો ને, અમારા ખિસ્સામાંથી તો પૈસા આપી દીધા છે ને, આમાં અમે શું ખોટું કર્યું. પૂરું ઉભાર્યું આ પરિણામ, આ ભાવ મેં કર્યું એવો અહંભાવ સાથે આવ્યો તમને, કે મમત્વ હોય તે અહંપણું આવ્યા વિના કર્યો ને. હવે એક સદગુણને આચરતા બીજો એક દુર્ગુણ પાછલે બારણેથી એનાથી મોટો પેસી જાય છે એની અહીંયા ખબર રહેતી નથી. ત્યારે જૈન દર્શનનો જે સમ્યક માર્ગ છે એની કોઈ વિશેષતા હોય તો એક આ પ્રકારની છે કે એ સદગુણને સાંગો પાંગ ઘડે છે. આ માર્ગની અંદર ચારે પડખેથી શુદ્ધ માર્ગ છે ને, એટલે ચારે પડખેથી એની શુદ્ધતા લીધી છે. કે એક સદગુણને ગ્રહણ કરવા જતા ખૂબ બીજો દુર્ગુણ ત્યાંથી પેસી ન જવો જોઈએ, એટલી સાવધાની રાખે અને ઉપદેશ આપ્યો છે. ઉપદેશ પણ આપ્યો છે, મેં એટલી સાવધાની રાખે છે, મમત્વ હું કરવા છોડાવ્યું કે નહીતર એનો અહંકાર થયા વિના રહીએ નહીં. એક માણસે આખી જિંદગી દાન કર્યો, એને પૂછો કે તમે એનો અહંકાર મટાડવા માટે શું કર્યું, હાલો સાથે સાથે પૂછી લ્યો એને કે આ દાન મેં કર્યું છે એવું જે તમને લાગ્યા કરે છે, એવો ભાવ જે આવ્યા કરે છે કે મેં આખી જિંદગી દાન કર્યા જ કર્યું, એનો અહંભાવ મટાડવા માટે સાથે સાથે તમે શું કર્યું, તો લૌકિક માર્ગમાં એની કોઈ દવા નથી, એનો કોઈ ઉપાય નથી, એનો કોઈ સમ્યક ઉપાય નથી. જ્યારે મોક્ષ માર્ગમાં જિનમાર્ગની અંદર જિનેન્દ્ર દેવોએ જિનેશ્વરોએ પહેલેથી એની જે લાઈન પકડી છે, પાયામાંથી જે વસ્તુ ઊભી કરી છે ગુણસ્થાનની, એમાં ચતુર્થ ગુણસ્થાને જ્યાં ધર્મની શરૂઆત થઈ, તો કે પર્યાય દ્રષ્ટિ ગઈ એટલે ધર્મની શરૂઆત થઈ. ક્યાંથી ધર્મની શરૂઆત થઈ? કે પર્યાય દ્રષ્ટિ ગઈ ત્યાંથી ધર્મની શરૂઆત થઈ. એટલે જેટલું કાંઈ કરે એમાં એની દ્રષ્ટિ ન હોય, એમાં એનો અહંભાવ ન હોય, એનું એને મમત્વ, પર્યાયનું જ મમત્વ છોડાયું છે, એકલા શુભનું નહીં, પર્યાયનું જ મમત્વ છોડાયું છે. એટલે મૂળમાંથી દોષ કાઢવાની વાત છે. દોષને ઉપર ઉપરથી પાટા મીંડી કરે ને અંદર હળો રહી જાય અને વળી પાછો એ રોગ ક્યાંક મોઢું કાઢે તો એ દવા કરી નકામી છે, મૂળમાંથી સાફ કરે છે. એવો એક નિર્દોષ માર્ગ છે આ, અને પરિપૂર્ણ નિર્દોષતાનો આ માર્ગ છે. એટલે એનો પ્રારંભ જ એ રીતે લીધો છે કે પરિપૂર્ણ નિર્દોષ થવું છે તારે, તારા શુદ્ધ અંતકરણથી તારું ધ્યેય તે નિશ્ચિત કરેલું છે, પછી તને મુમુક્ષુતામાં પ્રવેશ આપશું. ક્યાં? મુમુક્ષુતામાં પછી તને પ્રવેશ આપશું. ધર્મની વાત હજી આગળની છે, તો ઘણી આગળની છે. પહેલા નક્કી કર્યું છે તે, નહીતર તને કેટલાક દોષનું અનુમોદન આવ્યા વગર રહેશે નહીં. અને જો તારી ભાવના પૂર્ણ નિર્દોષતાની હશે તો તને દોષિત પરિણામનો નિષેધ, એમ ચાલતા ચાલતા ઠેસ વાગે એમ તને તારે ભાવનાને ઠેસ વાગશે નહીં. મારે પૂર્ણ નિર્દોષ થવું છે, શીઘ્રપણે થવું છે, વખત ઓછો છે ને કામ ઘણો છે, એટલે તારો ઇનિશિયેટિવ મૂડ જ બીજી જાતનો આવશે. શુદ્ધતા પ્રાપ્ત કરવાનો જે તારો ઉત્સાહ છે, એનું જે પ્રમાણ છે, એનું જે જોર છે, એ બીજી જાતનો આવશે. અને નહીં તો ઠાગા થયા તો કરે જ છે જીવ. આજ કરીશ ને કાલ કરીશ, આજ કરીશ ને થોડું થોડું આજ કરીશ, વળી કાલે થોડું વધારે કરીશ, એમ તો કર્યો કરતો જ આવ્યો છે. શું શું કહ્યું? કે સમસ્ત ક્રિયામાં મમત્વનો ત્યાગ કરીને શુદ્ધ જ્ઞાન મોક્ષ માર્ગ છે એવો સિદ્ધાંત થયો. ત્યાં શું થયું? કે જે જ્ઞાનાદિની શુદ્ધતા થઈ, જ્ઞાન શુદ્ધનો અર્થ શ્રદ્ધાન પણ શુદ્ધ અને આચરણની પણ સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. શુદ્ધ જ્ઞાન કહેતા સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, આ ત્રણ ગુણ પ્રધાન છે, બાકીના બધા ગુણ પણ લઈ લેવા યથાસંભવ એવો સિદ્ધાંત થયો. કેવું છે કર્મ અર્થાત ક્રિયા? હવે જે આ શુભાશુભ ભાવને જેને કર્મ કહ્યું છે એ કેવી છે? કે ભેદોન્માદમ, શુભ ક્રિયા મોક્ષ માર્ગ છે એવા પક્ષપાતરૂપ ભેદ, તેનાથી થયું છે ઘેલાપણું પાગલપણું જેમાં એવું છે. શું કહે છે અમૃતચંદ્રાચાર્યજી? કળશની રચના કરી છે ભેદોન્માદમ, ભેદ પાડે છે પાપ અને પુણ્યનો, એવો ભેદ પાડીને પુણ્યની અંદર પાગલ થાય છે. શું? આ હોનાની બેડી છે ને, આ હોનાની બેડી છે ને એમ કરીને રાજી થાય છે. મૂર્ખ માણસ બેડી પોતે જ સારી નથી, પછી સોનાની હોય કે લોઢાની હોય તને શું ફરક પડે છે? શું હું છે કે ને, ભાઈને સારી જેલમાં મોકલ્યા છે, ફર્સ્ટ ક્લાસ જેલમાં, ઠીક. હે, જેલમાં જવું એનો અર્થ કે તે ગુનો કર્યો છે ને સાબિત થયો છે ને એ કલંક છે તારા ઉપર. પછી છૂટે ત્યારે અભિનંદન આપે, પણ ભાઈ જેલમાં ન જવું એ સારું કે છૂટી જેલમાં ગયા પછી છૂટીને અભિનંદન લેવા એ સારા? આવો વિચાર કરવાનો છે. શુભ ક્રિયા મોક્ષ માર્ગ છે, એવા પક્ષપાત રૂપ ભેદ એટલે અંતર. તેનાથી ઉન્માદ થયું છે, ઘેલાપણું પાગલપણું જેમાં એવું છે. શું એવું છે? ચૂકે અહીંયા તો તત્વદ્રષ્ટિનો ગ્રંથ છે, એટલે જે ગ્રંથમાં જે વિષય ચાલતો હોય એ જ પ્રતિપાદન આવે. પછી કોઈ બહુ પાપ કરતો હોય એને પાપ છોડાવવા પુણ્યમાં લઈ આવે છે, એ વાત અહીંયા નથી, એટલા પૂરતું છે. બાકી જ્યાં જે સ્થાને જે તબક્કામાં જે વાત હોય એ લેવી પડે. શું? એમ કે કોઈ માણસ માંસાહારી છે તો એને એમ કે ભાઈ શાકભાજી ઘણી જાતના આવે છે. શું? શાકભાજી ઘણી જાતના આવે છે, એમાં તમે શકરિયા ખાઓ એટલે એટલી મીઠાશ કેટલી હોય છે, ફલાણું ઢીંગણું, એમ એને કહે. શું કરવા? માંસ છોડાવવા માટે. પણ કંદમૂળ સહિતના બધા શાક ખાતો હોય એને શું કહે? જો કંદમૂળ છે ને એ ન ખવાય, તે એ ખાવા એ વિવેક નથી. શું? બીજી લીલોતરી ક્યાં નથી ખબર? ઘણી જાતના લીલોતરીના શાક આવે છે, કંદમૂળ તે શું વિશેષ છે? એમાં એટલી બધી હિંસા થાય છે કે જેના પરિણામ કોમળ હોય, શું દયાથી ભીંજાયેલા હોય, એને જાજી હિંસા થાય એવા આહાર પાણી એને લેવા ન જોઈએ. તો એને એમ કે એમ તબક્કાવાર કોઈ વાત હોય છે ત્યાં માંસ છોડાવવા માટે એને કંદમૂળ ખવડાવવા નથી, કંદમૂળ ખવડાવવાનો ત્યાં હેતુ નથી. એને માંસ ખાવાનું છોડાવવાનું એટલે ત્યાં હેતુ જોવાનો છે. હેતુ તપાસીને કોઈ વાત લેવાની છે? અહીંયા હેતુ તપાસવાનો છે કે અહીંયા શુભાશુભ નો બંધ છોડાવીને મોક્ષ માર્ગમાં લઈ જવાનો હેતુ છે. અહીંયા કાંઈ શુભ ક્રિયા છોડાવીને શુભભાવ છોડાવીને પાપ કરાવવાનો હેતુ નથી, અને એવો કોઈ ઉપદેશકનો હેતુ તો હોય જ નહીં. જ્યારે અન્ય મતોમાં પણ એ વાત નથી તો જૈન દર્શનમાં એ વાત ક્યાંથી હોય? હોય શકે ને? વળી કેવું છે કે પીત મોહમ, પીત એટલે પીધું છે, ગળ્યું છે, વિપરીત પણ મોહ જેને પીધો છે એવું છે. એમાં શું છે કે પુણ્યના પરિણામ પણ મોહ સહિત થાય છે. જેમ પાપના પરિણામ મોહ સહિત થાય છે એમ પુણ્યનો રાગ પણ, રાગ થયો એટલે મોહ આવે, આવે ને આવે તે એમ કે છે. એ મોહ છે એ સારો નથી. તું રાગને કદાચ સારો જાણીશ કે આ રાગ તો સારો છે, પુણ્યનું બંધે પુણ્યનો છે, પણ એની અંદર સાથે મોહ છે એનું હું કરીશ? કે મોહ છે એ તો એકે પ્રકારે સારો નથી. રાગ એકલો રહેતો નથી, બિચારો એને પુણ્યની મોહની સાથે એવો સંબંધ છે કે મોહ સહિત જ જન્મે છે. મોહ હોય તો જ રાગ જન્મે, નહીં તો રાગ જન્મે નહીં. વિતરાગ ને કેમ રાગ નથી? મોહ નથી, મોહ નથી માટે રાગ નથી. વિતરાગ કેમ થયા? જીનેશ્વર ને વિતરાગ કેમ કહીએ છીએ? કે મોહ નથી માટે એને રાગ નથી. રાગના નિમિત્તો નથી એવું કઈ નથી. એમને સમોસર ની રચના કરી છે, ઇન્દ્રોએ સમોસર ની રચના કરી છે. એમના જ્ઞાનમાં તો લોકાલોક જણાય છે. રાગના બધા નિમિત્તો ને દ્વેષના બધા નિમિત્તો ને મોહના બધા નિમિત્તો બધું છે એમના જ્ઞાનમાં. તો કેમ એમને કઈ થતું નથી? મોહનો ક્ષય કર્યો છે. 12મા ગુણ સ્થાને મોહનો ક્ષય કરીને 13મા ગુણ સ્થાને કેવું જ્ઞાન થયું છે એમ છે. ત્યારે અહીંયા કે છે કે આ ક્રિયા કેવી છે, એ કર્મ કેવું છે કે પીત મોહમ, પીધું છે મોહનું વિપરીત પણ જેણે એવું છે. જેમ કોઈ ધતુરો પીને ઘેલો થાય છે અથવા કોઈ પણ મદિરા પે ધતુરો પીએ કોઈ પણ કેફી પીણું પીને માણસ ઘેલો થાય છે, એવો એના જેવો તે છે કે જે પુણ્ય કર્મ ને ભલું માને છે. જો ક્યાં મૂકી દીધો એને, એને એમ કીધું કે એને મોહ નો દારૂ પીધો છે, મોહ નો ધતુરો પીધો છે એટલે એને એમ દેખાય છે કે પુણ્ય સારું છે. બાકી એને મોહ દેખાતો નથી, એ પુણ્ય ની અંદર રહેલો જે મોહ છે એ વિપરીત પણ એને દેખાતો નથી, એને બંધન દેખાતું નથી, બંધન નું ફળ દેખાતું નથી. વળી કેવું છે આમાં શું છે, આ એવા શિષ્યને ઉપદેશ છે. કેવા શિષ્યને ઉપદેશ છે કે જે ઉત્કૃષ્ટ યોગ્યતા લઈને આવ્યો છે, ઊંધો પડતો વાર ન લાગે. અનાદિનો જીવને ઊંધાઈ કરવાની બહુ ટેવ છે, શું એટલે એ તો એને દોડતો ઢાળ મિલા જેવું થઈ જાય. શું કે દાન દેવું પણ છે, હાલો કાલથી બંધ કરો આપણે, શું અવળું પડી જાય ને, એમ નથી લેવું. અહીંયા ઉત્કૃષ્ટ યોગ્યતાવાન શિષ્ય લીધો છે જે એકાંતે આત્મકલ્યાણ માટે અહીંયા આવ્યો છે. સમયસાર સાંભળવા કોણ આવ્યો છે, એકાંતે આત્મકલ્યાણ નું લક્ષ્ય લઈને આવ્યો છે, પૂર્ણ શુદ્ધ થવું છે. એટલે એને એમ કે છે એને આ ઊંધું નહીં પડે, એ પુણ્ય ભાવનું મમત્વ છોડીને જ્ઞાન દશામાં આવશે, એ પવિત્ર દશાને પ્રગટ કરશે. સમ્યક દર્શન આદિ પવિત્ર ધર્મની દશાને એ પ્રગટ કરશે, એટલે એને કહેવામાં વાંધો નથી. શું જેમ કોઈ બહુ નજીક હોય એને ગમે તે કહેવામાં વાંધો નહીં, વાંધો ક્યારે માણસ દૂર ઉભો હોય એને ન કહેવાય, નજીકનો સંબંધ હોય એને તો કહેવાય. શું અમારે આત્મીયતા એટલી છે ને, ગમે તે અમે કહીએ એ ખરાબ લગાડે જ નહીં અમારું, કેમ કે અમારી આત્મીયતા એવી છે એ ખરાબ જ ન લગાડે. અમારે એવું અંતર નથી બે વચ્ચે, અંતર ક્યાં છે કે કહેતા એને દુઃખ લાગે તો સમજવું કે એને અંતર છે, એને ન કહેવાય. એમ આ શ્રી ગુરુને બહુ સમીપ આવેલો જીવ છે, એને એમ કે તું આ પુણ્યનો મોહ છોડી દે તો એને ઊંધું નહીં પડે. આપ કંઈક મારા આત્મકલ્યાણ માટે કોઈ વિશિષ્ટ વાત કરો છો તો એની જિજ્ઞાસા વધશે, ઓહો આપ શું કહેવા માગો છો. જ્યારે આપ ઉત્કૃષ્ટ પુણ્યને પણ છોડાવવા માગતા હો તો આપ શું ગ્રહણ કરાવવા માગો છો, એથી પણ કોઈ ઉપરની પવિત્ર દશા છે એ પવિત્ર દશાની પ્રાપ્તિના અર્થે તને આ કહેવામાં આવે છે, એમ સીધું લે છે. સામાન્ય માણસના આ ગ્રંથો એને હાથમાં ન લેવો, સામાન્ય માણસે આ ગ્રંથ હાથમાં ન લેવો. શું અને લેવો તો એને જ્ઞાનીના ચરણોમાં બેસીને લેવો. શું પોતાની મેળે સમજવાનું ડાપણ ન કરવું, એટલો એટલો ઘરે સમયસર વાંચી લઉં એમ ન વિચાય. એને જ્ઞાની ગુરુની આજ્ઞા લેવી અને એની આજ્ઞા એ આપ સમજવું, નહીં તો શાસ્ત્ર છે ને એ શાસ્ત્ર નહીં થાય, શસ્ત્ર થઈ જશે. અધિકારી જીવને માટે આવા શાસ્ત્રો છે, અનધિકારી માટે આવા શાસ્ત્રો નથી, એમ વાત. એટલે તો ઉત્કૃષ્ટ શિષ્યને જ લીધો છે અહીંયા, સામાન્ય જનને નથી લીધો. શું જે પાપમાં રચા પીચાની ડૂબ્યા પીડ્યા છે અને જેના પરિણામની યોગ્યતાના કોઈ ઠેકાણા નથી એના માટે આ વાતો નથી. શું એનો તો અહીંયાથી પહેલેથી થોડો સુધાર કરવો પડશે, એટલા માટે એક વ્યવસ્થિત પ્લાન છે આનો, કે શુદ્ધ અંતકરણથી ધ્યેય બાંધ પહેલા, પછી જે કરવું એ કર, નહીં તો તારું બધું નકામું જશે. જેટલું કરીશ એટલું બધું નકામું જશે. પહેલા એના માટે મહેનત કર, તારે કઈ કરવું છે ને તો આના માટે પહેલા કર ને, વ્યવસ્થિત રીતે આગળ વધને. ઉભાંગડે શું કરવા ચાલે? અનંતકાલ થી તો ઉભાંગડે ચાલ્યો, કે ધર્મના ક્ષેત્રમાં આવીને આજીવે કઈ નથી કર્યું, એમ નથી કર્યું. એમ સંયમ, નિયમ, સંયમ આપ કયો, કોને ત્યાગ વિરાગ અથાગ લ્યો, એ અનંત ભાવમાં બધું કર્યું છે એને, પણ વ્યવસ્થિત રીતે એને કાંઈ કર્યું નથી, અથવા જ્ઞાનીની આજ્ઞા એને કાંઈ કર્યું નથી. એટલે આણા એ ધમ્મ, નાણા એ તો છે, એ વાત પહેલી છે. અજૈણો માર્ગ છે, અનંતકાળથી અજૈણો માર્ગ છે, અને આવું મહાન કાર્ય છે તો એને એની સાવધાની ને એની દરકાર પણ એટલી જ હોવી જોઈએ. ખૂબ જ કાળજીથી ચાલવું પડે, એમને એમ ગમે તેમ ચાલે અધર અધર તો નુકસાન કરી બેસે, નફો કરવા જતા નુકસાન કરી બેસે, એવો વિષય છે, જોખમી વાત છે. જરા પેલું ગુણ મુમત્વ છોડાયું છે, પેલા મુમત
થાય છે.
એકલો પુણ્ય પાપ માં જ આખો જીવ એને દેખાય છે, અનુભવાય છે, તો એને અસ્તિત્વ, આ અસ્તિત્વ, એ બે અસ્તિત્વ તો ગ્રહણ કરી શકે નહીં, કે આત્મા નું કરે ને કે પુણ્ય પાપ નું કરે. સ્વરૂપ ના અસ્તિત્વ ગ્રહણ પૂર્વક પાપ નું અસ્તિત્વ છોડાયું છે, સીધી વાત આ છે, પછી વાંધો નથી. પણ એની જે સમ્યક કાર્યની પદ્ધતિ છે, એ કાર્ય પદ્ધતિ એ ચાલવું જોઈએ, ગમે તેમ ચાલે એમ નથી. કોક જીવને લાભ થવાનો, એટલે એમને પોતાને ભલું થયું, પોતે તો પોતાનો સ્વાધ્યાય કર્યો છે, ખરેખર પોતાની ભાવનાને ઘૂંટી છે, અને કોઈ કોઈ લાયક જીવોને લાભનું કારણ થયું, બાકી અધિકારી થયા વગર તો લાભ થવાનો એ પણ જાણતા નથી કે અનધિકારીને લાભ થઈ જશે, એ પણ એમ જાણશે કે અધિકારીને યોગ્યતાવાને લાભ થવાનો છે. શું પણ એક એકને કઈ વીણી વીણીને થોડું કહેવાય છે, તેમ સભામાં માણસ આવે તો કોઈને એમ કહેવાય તું અહીં ન આવતો, યોજા અમારા ઉપદેશ ઊંચી કુટીનો ચાલે છે, એ માટે તું ન બેસતો, એમ કહેવાય. અચ્છા, જીવની પરિસ્થિતિ એવી છે કે 50 વર્ષથી સાંભળતો એ પાછો વ્યો જાય, અને નવો આવ્યો એ આગળ વ્યો જાય, કાલનો પાપી આજનો ધર્માત્મા થઈ જાય, અને એ સર્વજ્ઞ જ્ઞાન ગમ્ય છે, એ સદમસ્ત ગુરુને પણ ગમ્ય નથી, તો એ કોને એમ કહે કે આ સભામાં તું કાલ સુધી પાપ કરતો તો માટે આવીશ ને, તારું કામ નથી. ક્યારેક છલાંગ મારશે, શું ખબર પડે? એટલે એ વિષય એમનો નથી. એ તો જે પોતાને જ્ઞાન થયું છે, એ જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે, જેને લાભ લેવો હોય, જેનું હોનાર સારું હોય, લાભ મળી જાય છે, કે જેનું હોનાર સારું નથી, એનો ઉપાય શું છે? એનો કઈ ઉપાય તો છે નહીં કોઈની પાસે. હું શું છે કે આ શાસ્ત્રમાં અને આ શાસ્ત્રને કહેનારા જ્ઞાનીઓમાં કોઈનું અહિત થવાનું નિમિત્તત્વ નથી. એમનામાં નિમિત્તત્વ નથી. પછી જેને કદાચ કોઈનું અહિત થાય, ગધેડો સાકર ખાતા ખાતા મરી જાય, એમાં સાકરનો શું દોષ? અથવા એને કડવી લાગે સાકર, તો એમાં સાકર કઈ કડવી થોડી થઈ જાય છે? ઓકે, પણ મને ચોખ્ખી કડવી લાગે છે ને, તે તારા મોઢામાં ને તારા શરીરનો દોષ છે. સાકર મીઠી છે, એકાંતે મીઠી જ છે. એમ આ શાસ્ત્રો અને જ્ઞાનીઓ એ એકાંતે હિતકર જ છે જગતને, એ જગતને અહિતકર નથી, એટલે એનો દોષ લેવા જેવું નથી. જેને અવલંબ પડે એનો પોતાનો દોષ સમજવો, એને એવી રીતે એ વાતને થોડો ન્યાય લેવો પડે. શું વળી વળી કેવું છે? શું કર્મ કે ભ્રમરસ ભરાત નાટ્ય ભ્રાંતિ, તેનો રસ એટલે નશો અમલ ચડ્યો છે, તેનું અત્યંત ચડવું તેનાથી નાચે છે. શું ભાવાર્થ આમ છે કે જેમ કોઈ ધતુરો પીને સુધ જવાથી નાચે છે, તેમ મિથ્યાત્વ કર્મ નો ઉદય શુદ્ધ સ્વરૂપ ના અનુભવ થી ભ્રષ્ટ છે. શું છે? જેને પુણ્ય પાપ ના ભાવમાં મમત્વ કર્યું છે એ કેવા છે? કે જેને ધતુરો પીને પાગલ થયો છે એવું એનું પણ પાગલ પણ એવું જાણવું. કેમ કે એ શું કરશે કે સાચું જે વાત કરશે ને એને એને એનો એની સામે બાયણું ચડાવશે. શું કરે છે પછી જેવા જીવો? હે, તમે પુણ્ય અમારા પુણ્ય નિષેધો છો, એની નિંદા કરો છો, તમારો અમે જબરજસ્ત વિરોધ કરશો, એને આવ્યા વગેરે ને રહીએ નહીં. કેમ કે એનું એનું મહત્વ છે ને, એટલે એને એ બાબતનો વિરોધ આવ્યા વિના રહીએ નહીં. એ મિથ્યાત્વ કર્મ ના ઉદય શુદ્ધ સ્વરૂપ ના અનુભવ થી ભ્રષ્ટ છે. શુભ કર્મ ના ઉદય જે દેવ આદિ પદવી તેમાં રંજિત થાય છે, શુભ ના ફળ માં એ રંજિત થાય છે, રાચે છે. શું? કે હું દેવ છું, મારે આવી વિભૂતિ છે, અને એ તો બધું મેં પુણ્ય કર્યું છે એટલે પુણ્ય કર્મ ના ઉદય થી છે, આવું માનીને વારંવાર રંજિત થાય છે. તો પછી એ જ કરવા માંગે છે, હું પુણ્યથી આ પામો માટે ફરીને હું પુણ્ય કરું એટલે ફરીને પામું. કે એમાં તને પાપ કેટલું બંધાય છે એની તને ખબર નથી. પુણ્યની વાંછા એ સ્વયં પાપના પરિણામ છે પાછા, અને મિથ્યાત્વનું મોટું પાપ ને પુણ્યના ફળ ભોગવવા એ પણ પાપ પરિણામ સિવાય તો ભોગવાય નહીં. પુણ્યના ફળ એ પણ એને ખબર નથી કે પુણ્યના ફળ ભોગવતા મને પાપ થાય છે, એટલે એનું એનું એ પાપનું ફળ પણ આવ્યા વિના રહેશે નહીં. એ રીતે એમાં સાંગોપાંગ વિવેક રહેતો નથી, એનું નામ જ અજ્ઞાન અથવા મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે.